તારીખ 10/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 53 અને 56 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 20.
પણ પૂર્વ કર્મ દેહાદીની ક્રિયા અને મનમાણી દેહના યોગના નિમિત્તે અંદર કંપન થાય છે. જ્યાં લગી દેહ છે ત્યાં લગી ઓછી અધિક શ્વાસોશ્વાસ આદિની ક્રિયા પણ જણાય છે. આત્મા દેહમાંથી ચાલ્યો જતા કારણ શરીર આ દેહમાંથી છૂટીને જીવ સાથે જીવ જ્યાં બીજો દેહ ધારણ કરે ત્યાં જાય. આ શરીર પડ્યું જ છે, કાર્બન શરીર સાથે જાય છે. આ કાર્બન શરીર અતિ સૂક્ષ્મ ધૂળ એટલે રજકણનું પિંડ છે. તે જીવથી જ્યારે છૂટી જાય છે ત્યારે જીવ સંપૂર્ણ શુદ્ધ અને મુક્ત થાય છે. કર્મ મુક્ત જેને કહેવામાં આવે છે. આત્મા શ્વાસ લેતો નથી, શું કહે છે, આત્મા શ્વાસ લેતો નથી, એ તો કર્મ જળ રજકણોની ક્રિયા પૂર્વ પ્રારબ્ધ મુજબ થયા કરે છે. જો આત્મા શ્વાસ લેતો હોય તો એને શ્વાસ છોડવો નથી, કરવા શ્વાસ છૂટે છે, માટે આત્મા શ્વાસ લઈ શકતો નથી. એટલે વિવિક્ષા કે અપેક્ષાના સંબંધમાં એટલી મર્યાદા વિચારવા યોગ્ય છે કે જ્યાં જે મર્યાદાની જે અપેક્ષાની વાત ચાલતી હોય એને અનુસરીને વિચારવું, એ જગ્યાએ તેથી આગળ લઈને વિચારે તો અનર્થ થાય. આ એક કથા એવી છે કે દેહ ને ઇન્દ્રિયો આત્માની સત્તા વડે પ્રવર્તે છે. તો જેને શરીરની ક્રિયાનું કર્તૃત્વ દ્રઢ થયું છે એને એમ લાગે કે હું માનું છું એમ જ શ્રીમદ્ધિ કહે છે. જુઓ, જ્ઞાનીના વચનને મારી માન્યતા સરખા છે એમ નથી. અહીંયા આત્મા દેહની ક્રિયા કરે છે એ પ્રકરણ જ નથી, ફક્ત આત્માની સત્તા છે કે નથી એટલી જ વાત છે. હયાતિ બિન હયાતિ, આત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતો, પહેલું પદ ચાલે છે. આત્મા છે એવું સિદ્ધ કરવું છે, સમાધાન એ કરવું છે કે આત્મા છે. કેમ કે શિષ્ય એ પ્રશ્ન કર્યો છે કે આત્મા નથી, નાસ્તિક પ્રશ્ન કર્યો છે, તો કે નહીં આત્મા છે એ સિદ્ધ કરવું છે. પછી શું કરે છે ને શું નથી કરી શકતો એ અહીંયા ચર્ચા નથી, એ વિષય નથી, એ અપેક્ષા ચાલતી નથી એમ
જોવાનું.
હંમેશા કોઈ પણ જગ્યાએ જે મુદ્દાની વાત ચાલતી હોય એ મુદ્દાને છોડીને આઘા પાછા, કેમ કે કહેનારને નય જ્ઞાન છે અને નય છે એ પોતાના વિષયને ગ્રહણ કરે છે અને નય પોતાના વિષયને ગ્રહણ કરે છે એવા નય જ્ઞાનધારી જ્ઞાની જે પોતાના જ્ઞાનને શબ્દ ગોચર કરે છે, શબ્દમાં મૂકે છે. હું મારા જ્ઞાનમાં આ નયથી જે વિષય થાય છે એને આ રીતે વર્ણવું છું, એને એમ ન સમજીને નયના વિષયથી આગળ જરાક ચાલે એટલે નયા પાસમાં આવે, નય ન રહે પણ નયા પાસ
છે.
પરમાણુમાં પણ પરિણમવાની શક્તિ છે, પરમાણુ સ્વયં પરિણમે છે, પરમાણુમાં પરિણમવાની શક્તિ છે અને પરમાણુ સ્વયં પરિણમે છે, પરિણમનશીલ છે, પરિણામ શક્તિ છે. જીવમાં પરિણામ શક્તિ છે એમ પરમાણુમાં પણ પરિણામ શક્તિ છે અને એવી પરિણામ શક્તિ છે કે જેને લઈને એ બંને જીવ અને અજીવ સતત પરિણામ કરે, સ્વતંત્ર છે પોતાની શક્તિને લઈને પરિણમે છે. જીવની શક્તિ લઈને પરમાણુ પરિણમતા નથી અને પરમાણુની શક્તિને લઈને કઈ જીવ પરિણમતો નથી. બંનેમાં પોતપોતાની પરિણમન શક્તિ છે અને સદાય પરિણમનશીલ રહેવું એ એનું સ્વરૂપ છે. એ પરિણમતો એને અટકાવી ન શકાય, પરમાણુને પરિણમતો અટકાવી ન શકાય.
આત્માની શક્તિથી પરિણમે
નહીં, આત્મા આત્માની શક્તિથી પરિણમે, પરમાણુ પરમાણુની શક્તિથી પરિણમે. તમે મકાન બનાવ્યું ત્યારે એમ કહો કે આ મકાન અમે બનાવ્યું અને આ અમારું નવું મકાન છે, શું કહો, અમારું નવું મકાન અમે બનાવેલું છે, હવે એને જૂનું થતું અટકાવી દો. કોણે જૂનું કર્યું એને? નવું કર્યું ત્યારે તો કર્યા ને તમે બોલાવ્યા, તે મિસ્ત્રીને બોલાવ્યા, પણ એ જૂનું થાય છે એ આપોઆપ થાય છે કે કોઈ જૂનું કરે છે? તમારે જૂનું થવા દેવું છે કે નવું નવું રાખવું છે? તો અમારે તો નવું નવું જ રાખવું છે, હવે એને જૂનું થતું અટકાવું છે. અટકાવી શકાશે? એક ગુરુદેવ બીજો દ્રષ્ટાંત આપતા હતા. માણસ એમ કે આત્મા શરીર નું નથી કરી શકતો, જો હું આ હાથ વાળું છું કે નહીં, મારો હાથ સીધો હતો મેં વાળ્યો, તો કે તારા હાથને જો તું વાળી ઉઠતો હોય તો આમ વાળસ, હવે આમ વાળ પાછો, વાળી ઉઠતો તો વાળજે, આમ મળી શકે એની એની યોગ્યતા છે એટલે આમ મળે છે, હવે તું એને આમ વાળ, આ કોણી આની કોર નીકળે એના બદલે આની કોર નીકળે, એવી રીતે કઈક કરો. એ તો ન થાય, કેમ કરી શકાતું નથી, પણ જ્યાં પોતાની યોગ્યતાથી પરમાણુ કામ કરે છે ત્યારે જીવને એવું ભ્રમ થાય છે કે મારા કરવાથી થયું, મેં ન કર્યું હોત તો ન થાત, મેં કર્યું માટે એ વખતે જો સંપૂર્ણ સમાધાન ક્યારે થાય, કે જ્યારે કોઈ કાર્યની અંદર કોઈ પણ પદાર્થ કાર્ય કરે છે ત્યારે એનું વ્યાપી વ્યાપક પણ અનુભવ છે, વ્યાપ્યા વગર કોઈ કાર્ય ન થાય, એ તો બરાબર છે. પદાર્થમાં જે કાર્ય થાય છે એ વ્યાપ્ય છે અને પદાર્થ એનો વ્યાપક છે, તો હવે પરમાણુમાં હું વ્યાપું છું કે નહીં આટલું જોવાનું છે. આ જીવ નામનો પદાર્થ, સચેતન પદાર્થ, અચેતન એવા પરમાણુમાં વ્યાપે છે કે નહીં, જો વ્યાપે તો કરી શકે ને ન વ્યાપે તો ન કરી શકે. આખા કરતા કર્મ અધિકારમાં મજબૂતમાં મજબૂત આ વાત હોય ઓ કરતાપણાની, તો આ છે કે વ્યાપ વ્યાપક પણ નથી માટે કરતા કર્મ પણ નથી. કરતા કર્મ પણ વ્યાપ વ્યાપક ભાવે જ હોઈ શકે, વ્યાપ વ્યાપક પણ ન હોય ત્યાં કરતા કર્મ પણ થઈ ન શકે. આ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, વસ્તુનું સ્વરૂપ છે. વ્યાપ્યા વગર કાર્ય કરે છે એ વસ્તુના સ્વરૂપની બહારની વાત થઈ ગઈ છે. પોતાને પણ એ જોવાનું છે, અનુભવ એ કરવાનો છે કે હું શરીરના પરમાણુમાં વ્યાપું છું કે નથી વ્યાપતો, રાગમાં હું વ્યાપું છું કે નથી વ્યાપતો, આ અવલોકન કરવાનું છે, આ અનુભવને તપાસવાનો છે. જો પોતાના અનુભવને તપાસો તો પોતે જ્ઞાનમાં વ્યાપે છે અને જ્ઞાનથી બહાર રાગ અને દેહમાં વ્યાપતો નથી, આ વસ્તુ સ્થિતિ જ્ઞાનનો એ સ્પષ્ટ કરીને બતાવી દીધી છે. ને જો આ પરિસ્થિતિ છે જ્યાં સુધી તને વ્યાપે વ્યાપક ભાવે તારો અનુભવ તને ન સમજાય ત્યાં સુધી તારા અનુભવની તપાસણી તું ચાલુ રાખ, તારી ભૂલ તપાસ્યા વગર નહીં નીકળે. પરમાણુ પરમાણુમાં વ્યાપે છે ને જીવ જીવમાં વ્યાપે છે. જો જીવ પરમાણુમાં વ્યાપતો હોત તો શ્વાસને છોડે શું કરવા, શ્વાસ છૂટી જાય છે, શ્વાસો શ્વાસ પરમાણુની ક્રિયા છે, શું કરવા છોડે, એને શ્વાસ છોડવો છે
નહીં,
શ્વાસ ઉપર એનો કાબુ નથી, આ અસ્થમા થાય છે, વધી જાય છે શ્વાસ, એને ઘટાડી શકતો નથી, ઘટી જાય તો એને વધારી શકતો નથી, ડાક્ટર માપે છે કે નહીં, શ્વાસો શ્વાસની ક્રિયાને માપે છે. જો એક મિનિટના 17-18 શ્વાસો શ્વાસ હોય તો એમ કે નોર્મલ રેસ્પિરેશન છે, અને એથી ઓછા હોય કે વધારે હોય તો કે એબનોર્મલ રેસ્પિરેશન છે, આમાં કઈ ગડબડ થવાની છે નથી. એ જ વાત કરે છે કે આત્મા શ્વાસ લેતો નથી, તે તો જળ કર્મ જળ રજકણોની ક્રિયા પૂર્વ પ્રારબ્ધ મુજબ થયા કરે છે. એ શ્વાસોશ્વાસ પૂર્વ કર્મના ઉદય પ્રમાણે થયા કરે છે, જીવની ઈચ્છા પ્રમાણે નથી ચાલતા. જીવને મૃત્યુ વખતે શ્વાસોશ્વાસ મંદ પડે છે અથવા શ્વાસ ઉપડે છે, તે ઉપરથી ઘણા ડાયા માણસો સમજી શકે છે કે હવે મૃત્યુ નજીક છે. આગળ વળગ્યો તો મૃત્યુ નજીક છે, કાં તો વધી જાય ને કાં ઘટી જાય છે. દેહ છોડવાના ટાણા આવે છે ત્યારે જ્ઞાની આત્માર્થી ધર્માત્મા આ સમાધિમરણ કરવાનો અપૂર્વ અવસર છે એમ ઓળખી લે છે. એને ભય નથી થતો, એ એમ જોવે છે કે મારો સમાધિમરણ કરવાનો એટલે આત્મામાં સમાધિપણે રહેવાનો આ પુરુષાર્થ કરવાનો અપૂર્વ અવસર આવ્યો, મને રાજી થાય છે. સુખી નથી થતા પણ રાજી થાય છે કે સારી તક મને મળી એમ કે છે. પવિત્ર ધર્માત્માને આ ખબર પડી જાય છે. જ્યારે મૃત્યુની છેલ્લી મીસ જણાય તે ટાણે અપૂર્વ હોશ જુઓ રાજી થાય છે. આ કીધું ને તે વખતે અપૂર્વ હોશ અને આત્માની સૌમ્યતા તેને ઝળકી ઉઠે છે. એટલે તો સમનભદ્ર સ્વામીએ એને મહોત્સવ કર્યો છે, મૃત્યુ મહોત્સવ અર્થકરણ શ્રાવકા છે, જેની દરેક ક્ષણ આત્મભાનની જાગૃતિમાં વર્તે છે. આવા પવિત્ર ધર્માત્મા દેહની સ્થિતિ પૂરી થવા વખતે આત્મભાનમાં વર્તે છે, આત્મભાનમાં દેહ ત્યાગ કરે છે. શ્રીમદે દેહ છૂટવા વખતે કહ્યું હતું કે હવે હું મારા સ્વરૂપમાં શાંત સમાધિ પ્રત્યે જાઉં છું, મને કોઈ બોલાવશો નહીં, કે મને કોઈ વિક્ષેપ નહીં પાડતા. આ વાત સુભાષભાઈએ કરી હતી અંબાલાલભાઈ સેવા માંગતા. અંબાલાલના સાહેબને ખ્યાલ નહોતો કે આમની અત્યારે દશા કેટલી ઊંચી છે, એને સંભળાવતા હતા. એમ લાગે છે કે મારો ઉપયોગ આત્મા સેવા હવે બીજે ક્યાંય હોય એવું તને લાગે છે કે તું શું કરવા મને સંભળાવે છે? કારણ તારે મને કઈ સંભળાવવાની જરૂર નથી, બરાબર હું મારી સુરતી બરાબર આત્મા મારો ઉપયોગ બરાબર આત્મામાં છે. કાંઈ મને સંભળાવવામાં મને વિક્ષેપ પડે છે, તારા સાંભળવામાં ઉપયોગ તારા સાંભળવામાં જાય એ વિક્ષેપ પડે છે. મારે ઉપયોગ અંદર લઈ જવાનો છે, કાંઈ ભણેલા નહોતા પણ એ તો પ્રયોજન છે ને. પ્રયોજન છે એટલે પ્રયોજનની આડે વાત આવે તો કે નહીં, આત્મા સાંભળવાની વાત જ નહીં. સુગાનીજીએ સ્પષ્ટ કર્યું છે કે મૃત્યુ વખતે કોઈ એમ કહે કે મને સંભળાવો, એની યોગ્યતા એટલી હીણી છે. એ વખતે આત્મામાં સ્થિર થવા માટે ઉપયોગ લઈ જવાના બદલે સાંભળવામાં ઉપયોગ લઈ જવાનો વિચાર કરે છે. હા, એ નો કર્મ છે. આત્માની જાતિ એક નથી એમાં, એટલે એને કર્મની જાતિ માનવામાં આવે છે. પણ જે ભાવ કર્મ છે એ ચિદ વિકાર છે. પોતે શું કરી શકે અને શું ન કરી શકે એ ખ્યાલ નથી, એટલે જળના કાર્યો કરવા પ્રેરાય છે. જો જીવને એમ જ્ઞાન થાય પોતાના સ્વરૂપનું કે મારું સ્વરૂપ અથવા મારો સ્વભાવ એવો છે કે સ્વભાવે કરીને હું રાગ પણ કરી શકતો નથી, તો રાગ કરવાનો એનો ઉત્સાહ અને પ્રેરણા મરી જાય. કેમ કે રાગમાં મારું વ્યાપક પણ નથી, જેમ દેહમાં વ્યાપ વ્યાપક પણ નથી તેમ જ રાગમાં મારું વ્યાપ વ્યાપક પણ નથી. તો એને રાગની હોશ, રાગની પ્રેરણા, રાગનો ઉત્સાહ સાવ ફરી જાય કે જે હું કરી શકતો નથી એને કરવાનો પ્રયત્ન વ્યર્થ છે. ભોગાવવાની રીતિ વેળું એમાંથી ચૂરમાના લાડવા ન થાય, થાય એમાં ઘી રેડે ગોળ નાખે અને લાડમાં વાળે તો ખવાય ખરા. લોટની જગ્યાએ ભોગાવવાની રીતિ હોય એને લાડવા ન થાય પછી એનો પ્રયત્ન કોઈ કરે છે કે ભાઈ ઘઉં ન મળે તો કાંઈ નહીં, ઘઉંનો લૂંટ ન મળે તો કાંઈ નહીં, આપણે ભોગવવામાં રહેતી નહીં, કાંઈ તાણ નથી, લાડવા બનાવી લઈશું, ગોળ ઘી નાખીશું, એનો પ્રયત્ન જ કોઈ ન કરે. જ્યારે અશક્યપણું દેખાય તો અશક્યપણું જાણ્યા પછી એને શક્ય કરવાનો કોઈ પ્રયત્ન નથી કરી શકતા. દેહ ઉપર ગમે એટલું મુમત્વ હોય પણ દેહ જીર્ણ શીર્ણ થાય છે બરાબર, પછી ખબર પડે છે કે હવે આમાં કાંઈ કામ આવતું નથી. ડાક્ટરે ના પાડે છે કે ભાઈ તમને કોઈ દવા અસર કરતી નથી અને એ પોતે પણ સમજે છે કે હવે આમાં કાંઈ મારું ધાર્યું આવતું નથી, પછી શું કરે એ છતાંય પ્રયત્ન કરે તો એનો પ્રયત્ન સમજ્યા વગર અશક્યને શક્ય કરવા મથે છે અને દુઃખી થાય છે, સિવાય એનું પરિણામ દુઃખ સિવાય બીજું કાંઈ આવે નહીં. ધર્માત્મા તો એ વખતે આત્મભાનમાં વર્તે છે. ધર્માત્માને સમાધિ મરણના વખતની અગાઉથી ખબર પડી જાય છે, ખ્યાલ આવી જાય છે, છેવટે છેલ્લા કલાકોમાં કે મિનિટોમાં તો ખ્યાલ આવી જાય છે અને અંદર જ્ઞાન બળના પુરુષાર્થની એવી હોશ પ્રગટે છે કે આ અપૂર્વ ભાવ કોઈ જુદી જાત ન છે. તીવ્રમાં તીવ્ર પુરુષાર્થ, બળવાનમાં બળવાન પુરુષાર્થ જ્ઞાની પુરુષ સમાધિ દ્વારા વ્યક્ત કરે છે અને અપૂર્વ શાંતિમાં દેહ ત્યાગ કરે છે. તે જાણે છે કે આ વર્તમાન કાળે મોક્ષ નથી પણ એક ભાવ કરીને મુક્તિ કમાય છે. ધર્માત્મા મરણનો છેલ્લો કાળ એ પ્રમાણે આત્મસમાધિથી અને આત્મશાંતિથી છોડે છે. દુઃખથી ત્યાગ નથી કરતા, દુઃખથી નથી છોડતા, ખૂબ શાંતિથી અને સુખથી આનંદથી દેહ ત્યાગ કરે છે. આ ગાથામાં એમ કહેવું છે કે જ્યાં સુધી જીવની દેહમાં હયાતી છે ત્યાં સુધી દેહમાં સુંદરતા અને ચેતનતા વગેરે દેખાય છે. બનારસીદાસ કહે છે, સમતા રમતા ઉરજતા વિનાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. બનારસીદાસ સમયસાર નાટકમાં જીવનું લક્ષણ આ રીતે વર્ણવ્યું છે, સમજાય એટલા માટે આટલા બધા લક્ષણ કીધા છે. રમતા રમતા ઉરજતા એમાં રમતા એટલે સુંદરતા છે, દેહમાં સુંદરતા નિશ્ચેતન દેહ એટલો સુંદર નથી લાગતો જેટલો સચેતન દેહ સુંદર લાગે છે. એના ઉપર તો શ્રીમદજી અર્થ કર્યા છે, આપણા પત્રો આવી ગયા છે. 436 ચિંતા રમતા ઉરજતા અસમાધિમાં તો ઉભો છે, અનાદિ નો અસમાધિમાં તો ઉભો છે એટલે અસમાધિમાં જ છૂટ્યો, એકાએક છૂટ્યો, એક્સિડન્ટ થયો છે અસમાધિમાં. જો સમાધિ ભાવમાં ન આવ્યો, જ્ઞાન દશામાં ન આવ્યો તો બધાને અસમાધિમાં જ છૂટે છે. એક સેકન્ડમાં પણ એને અસમાધિ થયા વગર રહે નહીં, થાય જ અસમાધિમાં જ ઊભો છે એ ભાવે ગયો. સમાધિમાં અસમાધિમાં ગયો એમ છે. એટલે એમ કહે છે કે એવું કઈ થાય એ પેલા સમાધાનમાં સમ્યક સમાધિમાં આવી જતું જોઈએ, ન આવે પછી જ્ઞાનીને પણ એક્સિડન્ટ થઈ શકે છે. પણ એને સમાધિમાં જ શીખે, કેમ કે સેકન્ડમાં, એ તો એક સેકન્ડમાં અને પરિણતિ તો ચાલે છે, ઉપયોગ એક સેકન્ડમાં ફરી જાય છે, એક સમયમાં ઉપયોગ ફરી જાય છે. જેવી ખબર પડી ત્યાં તો દેહ ત્યાં પ્રસંગ બની ગયો, તરત જ ઉપયોગ અંદર ફરી
ગયા,
એના ઉપયોગ અંદરમાં ફરી જાય છે. વિકલ્પ નથી કરવો પડતો કે હું ઉપયોગ ફેરવું, જેમ દેહાત્મ બુદ્ધિ છે. એક ધડાકો થયો, બોમ્બ બોમ્બ ફાટે, માણસ આંખો નીચી જાય છે કે નહીં? બધું ચારે બાજુ ઉડવા મીડ્યું, બારે બાયના કાચ પથરા ધૂળ બધું ઉડીને આવે છે, અને મોટો ધડાકો થયો છે. પેલો શું કરશે? આંખ નીચી જશે, બરાબર છે? આંખમાં પેલા વિકલ્પ કરે છે, હું પેલા આંખ નીચી જાઉં, પછી હું બીજું મારું શરીરના બીજા અંગ પહેલા પછી સાચવીશ, પહેલા મારે આંખ સાચવવી જોઈએ, આવું કઈ વિચાર કરે છે?
નહીં.
તો આયા ધડાકો સંભળવાનો કે આંખ નીચે જાય છે? ઉપયોગ ગયો કે નહીં આંખ નીચવામાં? કેટલી વાર લાગી? એમ જેમ શરીરની સાવધાની આવે છે, એમ આત્માની સાવધાની આવે. દેહાત્મ બુદ્ધિથી શરીરની સાવધાની આવે છે, આત્મબુદ્ધિ એ
આત્માની
સાવધાની આવે. વાર ન લાગે. ત્રિપન ગાથા. હવે આ ગાથામાં આત્માનું એંધાણ બતાવે છે, ચિહ્ન બતાવે છે, આત્મા છે એનું નિશ્ચય લક્ષણ બતાવે છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય, પ્રગટ લક્ષણ. આગળ પ્રગટ લક્ષણ એ માને એમ કહ્યું છે. અહીંયા જ્યાં લક્ષણની વાત આવે છે તો પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદા, એ લક્ષણ સદા એટલે ત્રણેય કાળે છે, હંમેશા હોય છે, ન હોય એવું નથી. જાગ્રત, સ્વપ્ન અને નિંદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણા. રાગની અવસ્થા હોય, દ્વેષની અવસ્થા હોય, ઊંઘતો હોય, જાગતો હોય, સ્વપ્નમાં હોય, હસતો હોય, રડતો હોય, કોઈ પણ અવસ્થામાં ન્યારો સદા જણાય. શાના દ્વારા ન્યારો જણાય? તે અવસ્થા વ્યતીત થઈ પણ જેનું હોવા પણ છે, તે બધી અવસ્થા વ્યતીત થાય છે. હું રહી ગયો, હું છું, હું તો એનો એ જ છું. જાગ્યો ત્યારે હું હતો, સૂતો ત્યારે હું હતો, સ્વપ્નમાં હું હતો, રડતો ત્યારે હું હતો, અને હસતો ત્યારે પણ હું હતો. હું 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 ચાલુ રહીએ છે, બધી અવસ્થા વ્યતીત થાય છે. તે અવસ્થા વ્યતીત થઈ પણ જેનું હોવાપણું છે, અને તે અવસ્થાને જે જાણે છે એવું પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે. કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો
નથી.
એક ક્ષણ પણ એ લક્ષણનો અભાવ હોય, એક ક્ષણ પણ એ લક્ષણની ગેરહાજરી કે અનુપસ્થિતિ હોય એવું બને નહીં, નિરંતર ચાલુ રહે છે. સમયસારમાં એના ચાલુપણાને વર્ણવા માટે એવી ભાષા લીધી છે અમૃતચંદ્રાચાર્ય કે જીવ પૂર્વ અવસ્થાનો વ્યય કરે છે અને નવી અવસ્થા ઉપજે છે. તો એમ લીધું કે નવી અવસ્થા પ્રાપ્ત કરે ને જૂની અવસ્થાનો વ્યય કરે છે. શું કહે છે? નવી અવસ્થાને પ્રાપ્ત કરતો થતો એવો જીવ જૂની અવસ્થાનો ત્યાગ કરે છે. જૂની અવસ્થા છોડી દે છે અને પછી એને નવી અવસ્થા ઉત્પન્ન થાય છે એમ નથી કહેતા, પણ નવી અવસ્થાને પ્રાપ્ત કરતો જીવ જૂની અવસ્થા એક જ સમયમાં છે. પહેલા છોડે છે એમ લઈએ તો માણસને સમય ભેદ લાગે કે એક સમયમાં અવસ્થા નાશ પામે, પછી બીજા સમયે બીજી અવસ્થા ઉત્પન્ન થાય. એવું ન સમજાય જાય એટલા માટે એમ કહે છે કે નવી અવસ્થાને પ્રાપ્ત કરતો થતો જૂની અવસ્થાને છોડે છે. બંને એક જ સમયમાં છે. છોડે છે ને, દેહ તો છોડે છે, દેહ તો બધા જીવો ત્યાગ કરે છે.
અલ્પ સમયમાં
દેહાત્મ બુદ્ધિ વાળા દેહ માં સાવધાન થાય છે, આત્મામાં આત્મબુદ્ધિ વાળા છોડે છે એના કરતા બાંધે છે જાજા એમ છે. બધાને રાગ દ્વેષ એની કશાય પ્રચુર કશાય છે. એકેન્દ્રિયને નિગોડના જીવને શાસ્ત્ર એમ કહે છે કે પ્રચુરમાં પ્રચુર કશાય કલંક છે એ જીવો ત્યાં વર્તે છે. નિગોડના જીવો એના જેટલો પ્રચુર કશાય કોઈને નથી, જગતના કોઈ પ્રાણીને નથી જેટલા નિગોડિયા જીવને છે. અને વધુમાં વધુ દુઃખી પણ નિગોડિયો જીવ છે. એના જેટલો કોઈ નરકનો જીવ પણ એટલો દુઃખી નથી જેટલો નિગોડમાં દુઃખી છે. નહીતર પીડા નરક ને વધારે દેખાય. નાળ મૂમ ને દેખારા એ કરતા હોય પણ નારકી ના જીવો સહન ન થાય તો રાળ ગુમ કરે એને રાણાએ સાંભળે મરી જાય. એવી રાડ હોય આર્ત ધ્યાન ને કાંઈ સાંભળનાર ને પ્રાણ છૂટી જાય. એટલી દર્દ ને દર્દ દર્દજનક અવાજ હોય છે પણ છતાંય દુઃખ નિગોદમાં વધારે છે. પણ એ તો ત્યાં પડ્યા છે એટલે પાપના ફળમાં પડ્યા છે કે એમ વગર પાપના ફળમાં પડ્યા છે. એ વખતે સમયે સમયે નવા પાપ બાંધે છે. હજી પાપના પરિણામ સમયે સમયે કરે છે. પાપને એમાં જોવાની જરૂર પણ નથી. જે હવામાં છે એ હવામાં જ ગુંગળાય છે ત્યાં. એ હવાને બહાર એને નીકળવું ગમતું નથી. ઠીક
વારો
તો ક્યાંથી આવે? વારો તો પોતે કરે ત્યારે આવે છે. બીજો કોણ વારો કરી દે? પોતે પરિણામ બદલે ત્યારે બદલાય, પણ એને બદલવાનું મન નથી ત્યાં. એટલે એવા ને એવા પરિણામ થાય છે. અહીંયા એક સામાન્ય દાખલો લઈએ. ભૂખ લાગે ત્યારે માણસને ખાવાની ઈચ્છા થાય છે કે નહીં? એ વખતે કયું કરવું બંધાય? ખાવાની ઈચ્છા રાખશે કે નહીં એ વખતે કયું કરવું બંધાય? ખરી ને ભૂખ લાગે હવે કેવી શું કહેવા? જ્ઞાન દશામાં મુતે અનાહી સ્વરૂપે અનાહાર સ્વરૂપે આત્મા છે એમ આત્માનો આશ્રય કરે અને ઈચ્છાનો અભાવ કરે ત્યારે આહાર સુધા વિજ્ઞાનના પરમાણુ બદલાતા છે. હવે કુદરતી છે કે જેવો પૂર્વ કર્મનો ઉદય આવે અજ્ઞાન ભાવે જીવન અનુસરી લે એવું જ નહીં કર્મ બંધન થાય. બસ નિગોડમાં આ સ્થિતિ છે. નિબોધ ને લાયક ઉદય આવે છે એટલે એને દુઃખ થાય છે, એવા દુઃખી દુઃખ ભાવના પરિણામ કરે છે, એવા જ કહેવા માંગે છે. એ ચક્કર માંથી નીકળી ન હતી એવી એની પરિસ્થિતિ છે. એટલે તો અહીંયા કહે છે કે ભાઈ 2000 સાગર પહેલા તું નિબોધમાં જા ને, એ પહેલા તું ખેતી જા, સમજી જા ને, તો ત્યાંથી નીકળી નહીં શકતો. અનંત કાળે પણ ત્યાંથી નીકળી નહીં શકતી નહીં. માટે અત્યારે કોઈ વાતે તું ખેતી જા. નાનીઓનો આ પુકાર છે કે તું કોઈ વાતે ચેતી જા, ચેતી જા, નહીં તો એવા ગુંડા આવશે કે પછી નીકળવાનો આરો વારો અનંત કાળે પણ નથી. એ તો કલ્પના કરે તો ધ્રુજારી છૂટે એવું છે, વિચાર કરે તો એ તો એવો એવો વિષય છે. હિંસાનંદી, ચોરિયાનંદી, ખોટું પાપ કરે ને આનંદ કરે એમાં એને આનંદ થાય, ખુશી થાય. અનેક જાતના તીવ્ર પાપ કરે ને એનાથી ખુશી થાય, એ બધા નરકમાં જાય. ત્યાં તીવ્ર પીડા ભોગવે, પણ એના કરતા વધારે પીડા નિબોધમાં છે. દેવગુરુ શાસ્ત્રનો, સત્પુરુષનો અનાદર કરે, ધર્માયતનોનો અનાદર કરે, અનાદર કરે, સિદ્ધાંતનો અનાદર કરે, જૈન મંદિરનો અનાદર કરે, એ બધા જે પ્રકાર છે એ નિબોધમાં જવાના લક્ષણ છે. કેમ કે તીવ્ર મિથ્યા શ્રદ્ધાના પરિણામથી એવું થાય છે. જેને વિપરીત શ્રદ્ધા છે, વિપરીત સિદ્ધાર્થ તીવ્ર થાય ત્યારે એને એવા પરિણામ થાય છે. જેને સ્વભાવ વિરુદ્ધતા કહે છે, સ્વભાવ અને સ્વભાવના પ્રાપ્તિના નિમિત્તો એની વિરુદ્ધતા, એ નિબોધમાં વિરુદ્ધનું કારણ છે. અને એમાં મૂંઝવણનું દુઃખ સૌથી મોટું છે. પીડા નથી ત્યાં, શરીરનું એવું મોટું નથી, એટલે શરીરની પીડાના દુઃખ નથી, પણ મૂંઝવણના દુઃખ છે. મૂંઝવણનું દુઃખ મૃત્યુ કરતાં વધારે હોય અહીંયા સમજી શકાય એવું છે કે બહુ મૂંઝાઈ આપઘાત કરે, ગેસલેટ છાપીને સળગે તો પીડા કેટલી થાય. તો એ પીડા મને મંજૂર છે, પણ મારે મૂંઝવણનું દુઃખ મંજૂર નથી. મૂંઝાય ત્યારે શું કરે?
આપઘાત કરે,
આપઘાત કરે. દરિયામાં પડતું મૂકે, ટ્રેન નીચે પડતું મૂકે, ઝેર ખાય, ઝેરી દવા પી જાય, એ બધા કેમ કરે છે? મૂંઝાઈને કરે છે. મૂંઝવણ સહન થાય, સહન નથી થતી. મૃત્યુ સહન થાય છે, પણ આ તો અહીંયા સમજી શકાય એવી વાત છે ને કે મૃત્યુની વેદના સૌથી અધિક છે, તો પણ મૂંઝવણની વેદના એથી અધિક છે. એની એથી અનંતગુણી વેદના નિબોધમાં હોય છે મૂંઝવણની. કેમ કે 4 ઇન્દ્રિયો ખલાસ થઈ ગઈ, એક સ્પર્શ ઇન્દ્રિય, જ્ઞાન એટલું બીડાઈ ગયું, એટલું મૂંઝાઈ ગયું. મૂંઝાતો 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 જ્ઞાનમાં મૂંઝાઈ ગયો. એની સકથ્ય વેદના છે, કહી ન શકાય, સમજી ન શકાય. એ વેદે જીવ અને સર્વજ્ઞ જાણે છે, બીજાને ખબર ન પડે એવો ન્યાય છે, સમજી શકાય એવું છે.
અહીંયા જે અનાદરની વાત લીધી, જેટલો આદર કરવો જોઈએ એટલો ન થાય એને પણ અનાદર કહેવાય.
એને આંશિક અનાદર કહેવાય. કેમ કે એને ખ્યાલ નથી કે મારે કેટલો આદર કરવો, પણ પ્રતિપક્ષમાં નથી. વિરોધમાં છે, પ્રતિપક્ષમાં છે. અનાદરમાં છે, પ્રતિપક્ષમાં છે. જ્યારે આદર કરવાવાળો પ્રતિપક્ષમાં નથી, એણે પક્ષ બદલ્યો છે, પણ એમાં એને અધુરાશ છે. અધૂરાપણ જુદી વસ્તુ છે અને વિરુદ્ધતા કરવી એ જુદી વસ્તુ છે. બેમાં ફરક પડે છે, પક્ષભેદ છે.
વિરોધ,
સીધો વિરોધ નથી કરતા. વિરોધ બે રીતે થાય, આડકતરો ને સીધો. કુદેવ ને સ્થાપવા તે આડકતરો વિરોધ છે, અને દેવગુરુ શાસ્ત્ર કુદેવ ને સ્થાપવા, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને સ્થાપવા, માનવા, સ્વીકારવા, આદર કરવો. એ સુદેવ સુગુરુ સુશાસ્ત્ર ની પરંપરા એ વિરાજના, આડકતરી ઇનડાયરેક્ટ વિરાજના છે. અને સુદેવ સુગુરુ સુશાસ્ત્ર સામે હોય એને એનો વિરોધ કરવો, એ સિદ્ધિ વિરાજના છે. સદગુરુ સાથે એ સિદ્ધિ વિરાજના છે. દારૂનો બાટલો લઈને હેલો જતો અને પોલીસ પકડે, ભાઈ આ દારૂનો બાટલો કેમ લઈને જાઓ, તમારી પાસે આને રાખવાનો અધિકાર નો કોઈ કાગળ છે, લાયસન્સ જેને કહેવાય. કાયદાનો તમે ભંગ કર્યો તે મને ખબર નથી, કાયદા ચાલે ખરું, ખબર નથી ચાલે ખરું, ચાલે કાયદાની ખબર નથી એ પહેલો ગુનો, કાયદો ભંગ કર્યો એ બીજો ગુનો, બે ગુના છે. એમ વિતરાગી કાનૂન વસ્તુના સ્વરૂપના કાયદા છે એને ન જાણે એ પહેલો ગુનો, અને જાણે કે ન જાણે પણ ભંગ કરે એ બીજો ગુનો. એમ છે પોતાના હિત ની દરકાર નથી, એમ થયું ને, પોતાને સુખી કરવા માંગતો નથી પણ પોતાને
દુઃખી કરવા માંગે,
દુઃખી કરવા માંગે
ગમે છે.
જ્યાં રૂચેતા જાઓ એમ કે તમે સ્વતંત્ર છો, અમે તમને બાંધતા નથી કે તમને કઈ ફરજ પાડતા નથી, વાત રજૂ કરીએ છીએ પછી તમને જે રૂચે તે કરો, અમારે કઈ લેવા કે જીવનું લક્ષણ દેહ થી જુદું દેખાતું નથી, અહીં શ્રી ગુરુ કહે છે કે પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. કોઈ કહે કે મને નિંદ્રા બહુ સારી આવી ગઈ, તે અવસ્થાને જાણનાર તો નિત્ય છે, તેથી તેનો અનુભવ કહે છે કે બહુ ભારે ઊંઘ આવી, અમુક સ્વપ્ન આવ્યું વગેરે. ક્યાંથી કીધું? શ્રીમદ રાજચંદ્રે કિશોર અવસ્થામાં પુષ્પમાળામાં પહેલો ફકરો લખ્યો છે કે જેમાં પુષ્પમાળામાં આધાર રાખે, 15 વર્ષે કિશોર અવસ્થામાં રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો, પહેલું વચન છે ગ્રંથનું, પહેલું વચન જ આ છે પુષ્પમાળા. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો, નિંદ્રાથી મુક્ત થવા ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. 15 વર્ષે ભાવ નિંદ્રા ટાળવાની વાત કરી છે. ભાવ નિંદ્રા એટલે મોહ નિંદ્રા. હવે અજ્ઞાનનો અંધકારની રાત્રિ પૂરી થઈ, હવે જ્ઞાન નો પ્રભાત શરૂ થયું, મો નિંદ્રાને આવો એમ કહે છે. 15 વર્ષે કેટલો વિવેક હતો, ભાવ નિંદ્રા કરવાની વાત કરી છે. 15 વર્ષ અનાદિની અજ્ઞાન રૂપ ભાવ નિંદ્રા ટાળો એમ કહ્યું છે. કોઈ સાધક આત્મા ફરતા ફરતા અહીંયા આવી ગયા છે. પૂર્વ ભવના સાધક જીવ છે, ફરતા ફરતા અહીંયા કાઠિયાવાડમાં આવી ગયા ભવાનીમાં. હવે એ આટલા પત્રો લખાઈ ગયા ને આ બધું થઈ ગયું, આજે 90 વર્ષ થઈ ગયા એમના દેહાંતને પણ, આજે 90 વર્ષ થઈ ગયા. 1957માં સ્વર્ગસ્થ થયા, આજે 47 ચાલે છે. આ રહી ગયું એ કેટલું કામમાં આવેલું છે, એ તો એમની મુસાફરીમાં વચ્ચે એક નાનું સ્ટેશન કરતા ગયા, ફ્લેગ સ્ટેશન, 33-34 વર્ષના આયુષ કરીને પાછું એક જંકશનમાં છે, અત્યારે દેવલોકનું જંકશન કહેવાય, મોટું આયુષ 4000 સાગરની સ્થિતિ ગયા છે. કેટલા પામી જાય છે, અમૃત રહી ગયું, જન્મ મરણ નો નાશ કરે એવી ચીજ રહી ગઈ છે. જાગ્રત, સ્વપ્ન અને નિંદ્રા એ ત્રણ અવસ્થાને વારંવાર જાણનારો તે અવસ્થાથી જુદો છે. તે અવસ્થા માત્ર પણ નથી, એમ રોગ, નિરોગ, બાળક, વૃદ્ધ, સ્ત્રી, રાજા, ઋણ આદિ દેહોની બધી અવસ્થાને જાણનારો તે બધી અવસ્થા રૂપે થતો નથી. જો બાળક થયો હોત તો બાળક જ રહે, બાળક પણ રહેતો નથી, તે બધી અવસ્થા રૂપે થતો નથી. તે અવસ્થા વ્યતીત થઈએ પણ જેનું હોવાપણું છે અને તે અવસ્થાને જે જાણે છે એવું પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય પોતે જાણ્યા જ કરે છે તેવો જેનો સ્વભાવ પ્રગટ છે. શીત અને ઉષ્ણ એવો સ્પર્શ, વર્ણ, ગંધ અને રસ આદિ સંયોગને જાણનાર તેના જેવો નથી, જાણનાર છે તે જળના સ્વભાવ જેવો નથી, કેમ કે એ કોઈ જાણતા નથી. સાધો મનો ગંધ પોતાને જાણતા નથી, તે સ્વરૂપે નથી. માત્ર જ્ઞાતા, દ્રષ્ટા, સાક્ષી, જ્ઞાયક જ છે, તે જીવની નિશાની સદાય વર્તે છે. તે જીવની નિશાની સદાય વર્તે છે. આ તો તર્ક કરે છે ને, અમને તો પણ અત્યારે ઇન્દ્રિય જ્ઞાન છે, અમને તો પર પદાર્થના સંબંધ વાળું જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે પર પદાર્થના સંબંધ વાળું જ્ઞાન છે. તો કે પણ એ વખતે જ્ઞાન સામાન્ય છે કે નહીં? જે જ્ઞાકાર જ્ઞાન છે એ જ વખતે જ્ઞાન સામાન્ય છે કે નહીં? તો જ્ઞાકાર જ્ઞાન ની જ્ઞ સાથે સંબંધ થયો, પણ જ્ઞાન સામાન્ય નિરાકાર જ્ઞાન ને ક્યાં જ્ઞ સાથે સંબંધ છે? એ તો સાક્ષી જ છે, ત્યાંથી તો શક્તિ પકડાય છે. વસ્તુનું સ્વરૂપ પણ સામાન્ય વિશેષાત્મક છે, એટલે એની અવસ્થામાં પણ સામાન્ય વિશેષાત્મક પણ છે, કેમ કે વસ્તુનું સ્વરૂપ છે. એ તો દર્શન જાણ ઉપરથી સિદ્ધિ કરી છે આચાર્ય, કે દર્શન સામાન્ય જાણે છે અને જ્ઞાન વિશેષને જાણે છે, કેમ કે પદાર્થનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક છે, માટે એને જાણનાર પણ બે ગુણ છે. એ તો સિદ્ધિ કરી છે.
સામાન્ય અવલંબન લેવું,
સામાન્ય જ્ઞાન શક્તિનું અવલંબન લેવું, હા, સામાન્યનું અવલંબન લેવું, સામાન્યનો આવિર્ભાવ કરવો એમ છે. કેમ કે ત્યાં કોઈ બીજા પદાર્થના સંપર્ક વાળા પરિણામ નથી, અને પોતાનું સ્વરૂપ સામાન્ય છે એવું સદ્રશ છે. ત્રિકાળી સ્વરૂપ કેવું છે? સામાન્ય જ્ઞાન સદ્રશ છે. નાયક સ્વભાવ કેવો? જે અદ્રશ્ય છે, શક્તિરૂપ છે અને અવ્યક્ત છે, એ કેવો છે? કે જેવું જ્ઞાન સામાન્ય છે એવો છે. પ્રગટ લક્ષણ ઉપરથી એનું અપ્રગટ સ્વરૂપ જણાય જાય છે. ઓળખવા માટે એ સીધું સાધન છે, અનુમાન ન કરવું પડે, તર્ક ન લગાવવો પડે. હા, એટલે સામાન્ય જ્ઞાનના અવલોકનનો જો પ્રયાસ કરે અને સામાન્ય જ્ઞાનનું જો અવલોકન થાય તો એ સામાન્ય જ્ઞાનમાં વેદન છે એ વેદન વેદાય, જ્ઞાનનું જ્ઞાન વેદન વેદાય, અને પ્રથમ જ્ઞાનનું જ્ઞાન વેદન વેદાય અંશે, હજી તો અંશે ભાસ રૂપે, ત્યારે સિદ્ધ સ્વરૂપ નિશ્ચય થાય છે, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સમ્યક દર્શનનું અનન્ય કારણ છે. 701માં બીજું કહું છું એમ છે, ત્યાંથી જ પત્તો લાગી ગયો છે, એ સિવાય પત્તો લાગવાનો કોઈ જગ્યા નથી. એટલા બધા ડોળાયેલા સંસારના પરિણામ છે કે જ્ઞાન સામાન્ય સિવાય જીવ તત્વનો પત્તો લાગે એવું નથી. આ સીધી વાત છે, જીવનો પત્તો અહીંથી લાગે છે. આટલું જરાક ઊંડું છે એટલે હાથ નથી આવતું. હા, અધ્યાત્મ તત્વ થોડુંક આટલું ઊંડું છે એટલે લોકોને આ વિષયનો પરિચય કરનાર પણ વિચાર સુધી જાય છે અને વેદન સુધી જતા નથી. પત્તો કેવી રીતે લાગે? આત્માનો વિચાર કરે, આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, પુરાણું છે, પુરાણું છે, પછી એના ગુણભેદોથી સહજાનંદ સ્વરૂપ છે, નિર્મળ છે, શુદ્ધ છે, અનેક વાતો આવે છે. પણ વેદન જ્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી એનો પત્તો લાગે નહીં, ત્યાં સુધી વાત છે. એટલું એને અંદર વળવું પડે છે. જ્યારે જ્ઞાન સામાન્યનું અવલોકન કરીને વેદન સુધી આવે ત્યારે તો એને વળવું પડે છે, દિશા ફરે છે, પરિણામને દિશા ફરે, એની દશા ફરે, આ સુધી વાત છે. જ્યાં સુધી દિશા ન ફેરવે પરિણામને ત્યાં સુધી પર લક્ષે હજારો શાસ્ત્રો વાંચે તો પણ છાર પર લીંપણું દેહ જાણો, એમ બીજી ક્રિયાને ત્યાં આનંદ ગંજીએ છાર પર લીંપણું કીધું એમ, આ પણ છાર પર લીંપણું છે, બીજું કાંઈ નથી. લીંપા જ કરે, લીંપા પોતે ગિર્યા જ કરે, કાંઈ એમાં વળે એવું અનંત વાર કીધું છે.
અને એક વાત આવી કીધું, ચેતકતા જે લક્ષણ કીધું, ચૈતન્ય જે લક્ષણ કીધું, એ વેદન ને સૂચવા વાળું
છે. ચેતવું, સંચેતવું, ચેતનનો ચેતવાનો અર્થ જ અનુભવવું થાય છે. આત્મા ચેતે છે એનું નામ અનુભવે છે. ચેતમાંથી તો ભાવ એ નીકળે છે. આપણે શું કહેતા, ચેત જો એ બધું સર્પ ગયો છે, શું કે ચેતજો એટલે સાવધાન થઈ ગયો, એનો અર્થ શું છે? તો એનું નામ જ ચેતન છે. જે સ્વરૂપમાં સાવધાન એનું નામ ચેતન. જો સ્વરૂપમાં સાવધાન ન હોય તો દેહ આદિ જળ સંયોગોમાં સાવધાન તે અચેતન. જે જીવ જળમાં સાવધાન તે અચેતન, જે જીવ સ્વરૂપમાં સાવધાન તે સચેતન. ચેતન બસ દૈનિક ગાન અમૃતચંદ્રાચાર્ય બહુ સારા કોર્સ લીધા છે કે જ્ઞાનસ્ય સંચેતનયા જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે. 24 નંબર કોર્સ. જ્ઞાનસ્ય સંચેતનયા, જ્ઞાનના સંચેતનથી શું થાય કે જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે. જ્ઞાન અતિશુદ્ધ થાય, અતિશુદ્ધ થાય તો કેવળ જ્ઞાન ફાટે. જો જ્ઞાન જ્ઞાનને ચેતે તો કેવળ જ્ઞાન ફાટે. આકમલ કરાર છે, દસ્તાવેજ લખીને ગયા છે 2000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય, સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને ગયા છે. ગેરંટી છે મારી, જ્ઞાન જ્ઞાનને ચેતે કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. જાઓ,
આજે ચેતન લક્ષણ છે સામાન્યને આવિર્ભાવ કરવાવાળો,
એ પોતે સામાન્ય સ્વરૂપે છે. ચેતનતા કહો, સામાન્ય પણ કહો, કેમ કે એમાં દુષ્ણાનને ભેદ નથી લેતા. ચેતનતા એનું સામાન્ય છે, પણ એનો ભાવ લેવાનો છે. એનું ભેદનો વિચાર નથી. આ તો ચેતે છે એટલે સંભાળીને અનુભવે છે, સાવધાન થઈને અનુભવે છે, એનું નામ ચેતવું. પોતાના સ્વરૂપમાં સાવધાન થઈને સ્વરૂપનું અનુભવન કરવું એનું નામ સ્વરૂપ સંચેતન. બસ આ ભાવે પોતાને વેદે અનુભવે એટલે 12 અંગનો સાર એના હાથમાં છે. 12 અંગનો સાર આમાં ભર્યો છે. 12 અંગ આટલું કહેવા માટે છે, દ્વાદશાંગ પણ વિકલ્પ છે, કોઈ અપૂર્વ લબ્ધિ નથી. શું કહ્યું 13માં કળશમાં રાજમંદિર રાગ શાંગ વિકલ્પ છે, કોઈ અપૂર્વ લબ્ધિ નથી, એમાં પણ સ્વરૂપને અનુભવ કરવાનું મુખ્યપણે વિધાન છે. માટે સ્વરૂપ અનુભવ કરવો, સ્વરૂપ અનુભવ કર્યો એને એક શાસ્ત્રની ગાથાનો અર્થ કરતા ન આવડે તો એ બાર અંગ ભણી ગયો છે. એટલે ગાથાના અર્થ કરતા આવડે એ જ્ઞાનની એમાં જરૂર નથી. આપણું આવડ્યું એને બધું આવ્યું, બધા વિસ્તારનો કેન્દ્ર સ્થાન જ આ છે. જેટલા કોઈ જ્ઞાનીઓના વચનો વ્યાખ્યાનો એના વિસ્તારનું કેન્દ્ર સ્થાન જ આ છે, બીજું કેન્દ્ર સ્થાન જ નથી. આ જગ્યાએ લાંબી લાંબીને મૂકી છે બધી વાત, ફેરવી ફેરવીને ત્યાં આવે છે. અને ફેરવી ફેરવીને ત્યાં આવે એ જ એનું જ્ઞાનીપણાનું લક્ષણ છે. નહીં તો લાંબી લાંબી વાતો ઘણા એ બનતા હોય કરતા હોય, ફેરવીને કઈ જગ્યાએ આવે છે, સરવાળો કઈ જગ્યાએ મારે છે, એનું કેન્દ્ર સ્થાન કથનનું શું છે, એના પરથી તો વાણીનો આશય પકડાય છે. અને આશય ભેદે વાણી અને જ્ઞાની પરખાય છે. હા, એ વાત આશય ભેદ. કોઈ દિવસ જાણવાની લક્ષણથી તે જુદો થતો નથી. આત્માનું પ્રગટ લક્ષણ જ્ઞાયક જાણવું તે છે, તે ચેતના ગુણ જ્ઞાનરૂપ છે. ચેતના કયો જ્ઞાન તો તે નિશાની સદાય નિર્દોષ લક્ષણ છે. આ પ્રગટ લક્ષણ અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ ને અસંભવે ત્રણે દોષથી રહી છે. આ પ્રસંગમાં વાત આવે છે એમ નક્કી થયું કે જાણવું તે આત્માનું લક્ષણ છે. એટલે પરનું કાંઈ કરવું, મનમાણી દેહાદી પુણ્ય પાપ કે રાગદ્વેષની ક્રિયા કરવી તે જીવનું લક્ષણ નથી. તે નિર્બાધ હેતુથી ચેતના લક્ષણે સિદ્ધ છે. આ લક્ષણને બાધા આવતી નથી. નિગોદિયા નાના સૂક્ષ્મ જીવમાં પણ ચેતના લક્ષણ છે. આવ્યું કે નહીં? નિગોદિયાને પણ એમાં પૂર્ણ કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે. જેમ તલમાં તેલ છે તેમ સિદ્ધ ભગવાનમાં કેવળ જ્ઞાન પ્રગટ વ્યક્તિ પણ છે, તેમ સિદ્ધ ભગવાનમાં કેવળ જ્ઞાન પ્રગટ વ્યક્ત પણ છે. 46મી ગાથામાં કહ્યું હતું, જેમ તલમાં તેલ છે તેમ એમ પૂર્ણ કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે, તેમ જેમ તલમાં તેલ છે તેમ ત્યાં અલ્પ વિરામ જોઈએ. જેમાં પૂર્ણ જ્ઞાન કેવળ શક્તિ રૂપે છે પૂર્ણ અલ્પ વિરામ જોઈએ. જેમ તલમાં તેલ છે તેમ બસ ત્યાં પૂરું થાય છે. સિદ્ધ ભગવાનમાં કેવળ જ્ઞાન તો પ્રગટ વ્યક્ત પણ છે, એ શક્તિ રૂપે નથી. 46મી ગાથામાં કહ્યું હતું કે મિથ્યા જુદો માનવો નહીં જુદો એ નાન નહીં વિશેષપણે જુદું છિન્ન તેના ઉત્તરમાં જણાવ્યું. એ વાત શિષ્ય પૂછ્યું હતું એનો 46મી ગાથાનો એમાનનો જવાબ અહીંયા 54માં આપ્યો છે. હવે 47 ગાથાનો પ્રશ્ન છે એની માટે વાત કરશે.
જય હો પરમ કૃપાળુ સિંહાન ગુરુદેવ, જય હો મિત્રાદિગંબર જય તારણો.